તારીખ 2/8/1998 થી તારીખ 3/8/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 158.
લાંબુ લિસ્ટ છે ભાઈ, અમુક દોષો મેં ક્યારેય ચર્ચા કરી નથી ભાઈ, આજ બધા ખ્યાલમાં આવતા હતા એટલે લખી લીધા ભાઈ. તો પછી પહેલાં તો જે ગઈકાલે અને આજે જે મારા દોષ થયા એ પહેલાં કહી દઉં. પછી ગઈકાલે મને એવી રીતે પરિણામ થયેલા હતા, હું શૈલેષભાઈ 2 દિવસ માટે આવ્યા છે, અમુક બધેથી જે માલ લીધો છે પછી તો એ શૈલેષભાઈ હોય અને પેમેન્ટ કરતા જાય તો સારું, નહીંતર બધા અમારો કોન્ટેક કરશે અને એમ એવી રીતે થતું હતું. એના હિસાબે પેલો જે એક શામજી કરીને છે ને, જે વચ્ચે છે જે બધાને લઈ આવ્યો માણસોને, એને હું મેં કીધેલું એમ કે તું બિલ લઈ આવજે જ્યાંથી, એટલે શૈલેષભાઈને આપણે આપી શકાય તો એને ખ્યાલ આવે એમ. એટલે એવી રીતે એને કહેવા પાછળ આ અભિપ્રાય હતો પછી. અને એટલે પછી એ વાત એવી નહોતી ખટકી, એટલે મેં પછી ગઈકાલે એમની સાથે, આ ગઈકાલે ઘણું લોકોની સાથે રહેવાનું બન્યું, પણ આ વાત એવી નહોતી ખટકી પછી. પછી મને રાત્રે ખટક દીધી વાત આ, અને સવારે મતલબ એ વાત ઉપર ખેદ થતો હતો. એટલે એમ થતું હતું કે મેં લૌકિક મારું માનને મુખ્ય કર્યું અને પારમાર્થિક જે સંબંધ છે, જે પ્રેમથી જે કામ કરવું જોઈએ, એમાં પછી મને ક્ષતિ દેખાતી હતી પછી, અને થોડો ગંભીર ભૂલ થઈ ગઈ પછી. ને એ લોકો પ્રત્યે મેં જેને કહેવાય ને આત્મીયતા, એ લોકો પૂરેપૂરી રાખે છે, મારી સાઈડથી કમી છે એમ લાગતું હતું પછી. પછી પેલા એક સાથે બધા કહી દઉં પછી, કારણ કે ઘણું બધું છે. પછી એક એક બીજું પછી દીદી ગઈકાલે રાત્રે હું એમના ઘરે ગયો હતો, ત્યારે કંઈક પ્લાસ્ટિકનું ઘણું બધું લઈ આવ્યા છે સેલમાંથી, તો ઘણું બધું એના પલંગ ઉપર પડેલું, તો એ ગોઠવવાનું હતું જ્યારે, એટલે મને એને કીધું કે આપણે ગોઠવી દેશું એમ. એટલે હું બેઠો એની સાથે, પછી એ બધું જોયું ને મેં જ્યારે, ત્યારે મને એમની માટે એમ થયું કે આ બહુ ઉપાધિ કરે છે એમાં, શું આવી જરૂર છે એમ, એવી રીતના પરિણામ મને એની માટે થયા પછી. પછી મેં કહે એની સાથે એ વાતની મને લાઇટલી જ લેવાની હતી, કોઈ એની કંઈ ચર્ચા મેં નહોતી કરી. પછી સવારે હું વોકિંગમાં નહોતો આવેલો, એમના ઘરે ગયો તો મને દુખતું હતું એટલે, તો ત્યારે વાત નીકળી. મતલબ ત્યારે એણે વાત, આમ તો એણે જ વાત કઢાવી એની જેવું કહેવાય, કારણ કે કેતકીની એવી રીતની ભૂલ થઈ હતી, એટલે એ મને એણે કીધું કેતકીની પણ એવી રીતે ભૂલ થઈ હતી, એટલે કંઈક મજાક કરી હશે એણે, તો એણે મને વાત કીધી એમ કે કેતકીનું ધ્યાન નથી ગયું આ વાત ઉપર એમ. એટલે પછી ત્યારે મને રિયલાઇઝ થયું કે મને આવા દોષ થયો હતો કાલે, આમનામ નહોતો પકડણો, અગર તો આવી રીતે પછી ઘણી વખત મને એના માટે થાય છે. એટલે એણે એમ કીધેલું કે આ બાહ્ય દ્રષ્ટિ છે જે, એનાથી દર્શનનો વધે છે કોઈ પણને માટે, એમ એણે મને કીધેલું પછી. એટલે મને પછી એ વાત ત્યારે થોડી ગંભીર લાગી હતી એમ, કે આપણે બાહ્ય દ્રષ્ટિથી જ બધું જોઈએ છીએ બધાને, અને બાહ્ય દ્રષ્ટિ આપણે બધે ચૂકાવશે કોઈ, અને આ જ મૂળ મુદ્દો છે કે આપણે રખડ્યા છીએ અત્યાર સુધી, જે જ્ઞાની પુરુષને ન ઓળખવા કરતો કોઈ બી ઉત્કૃષ્ટ મુમુક્ષુને પણ એના પ્રત્યે અભક્તિ થવી, કે જે કાંઈ ભૂલ થાય છે પછી આ બાહ્ય દ્રષ્ટિને લઈને થાય છે, અને અંતરથી જોવાનું એનો અભિપ્રાય શું છે, આ સીધે છે, એવી રીતનું એપ્લાય કરીને મારાથી જોવાતું નથી પછી, એટલું ધ્યાન નથી જતું એ વાત ઉપર. એટલે એ વાત પછી ખેદ થતો હતો ત્યારે એમ ખ્યાલ આવ્યો કે હવે આ ભૂલ થાય છે આપણી, એમ આ ભૂલ નથી થવા દેવી, પછી એવી રીતે થયું હતું ભૂલ. પછી પછી મને ગુમડું થયું છે મને, તો મારા પરિણામ ઘણા મતલબ એની માટે ખેંચાતા હતા સવારથી, એમ દુખાવો વધી ગયો હતો આજે થોડો, તો એમાં મતલબ મેં એમાં પરિભ્રમણને જોવાનો એવી રીતે પ્રયાસ કરેલો કે આજે અત્યારે મને જે એને પછી એની સામે મટાડવાનો ભાવ થતો હતો, હું એટલે મટાડવાનો જે ભાવ થતો હતો એને એમાંથી એમ થતું હતું કે આ મટાડવાનો ભાવ કેમ થાય છે, કે મને થાય છે અને મારે મટાડવું છે એમ, આ પરિસ્થિતિ નથી ગમતી અણગમો, સતત લક્ષ્ય ત્યાં જ રહેતું હતું મારું, કોઈ પણ કામ કરવું આ છે તે કારખાને ગયો તો છતાં મને ટૂંકમાં એ વાત ખસતી નહોતી. એટલે પછી એ જે થયું હતું એમાં એવી રીતે જોયેલું પછી કે આ મટાડવાનો જે ભાવ છે એ દેહ પ્રત્યેનું મહત્વ બતાડે છે મારું, અને નવા નવા દેહનું કારણ થશે આ, એટલે થોડું ગંભીરતાથી વિચારવાનો મહેનત કરેલી. દર વખતે આવી રીતે વિકલ્પ તો આવી જાય ઘણી વાર, એમ થયું કે આ જેવી તેવી વાત નથી, હું આમને આમ છોડી દઉં છું આ વાતને, જરાક એવી રીતે થયું હતું, તો જરાક એનો ખેદ થયો હતો પછી થોડું ઘણું. અચ્છા પછી પછી આ બધી વાત પછી મેં બપોરે સત્સંગમાં કરી. હવે મારા એવા દોષ જે છે કે જે મેં આપને કીધા નથી, ક્યારે ચર્ચા નથી કરી, ઘણી વાર પકડાય છે અમને ચાલતા દોષ, છતાં કીધા નથી આપને. એ જે ભાઈ દોષ છે એમાં શું થાય ભાઈ, કે આજ મેં દાખલા તરીકે કીધું બધું બપોરના સત્સંગમાં, તો મને હું જયારે આવી રીતે કહું કાંઈ ત્યારે મને જાણે મારી, હું આવું કહું છું તો મારી સરળતા વધે છે. અગર તો ટૂંકમાં મિતાબેન એ વાત નોટિસ કરે અને કદાચ આપને પણ કહે, એવા પરિણામ મને ઘણી વાર પછી પહેલાં પણ ચાલેલા છે અને હજી આજે ચાલ્યા હતા. એટલે મને જે ખેદ વધવો જોઈએ ને, એમણે મને કીધેલું કે તીવ્ર ખેદ થવો જોઈએ. ટોટલ તો ત્યાં હતો વાતનો, જે તીવ્ર ખેદ થવો જોઈએ એ પછી જે નથી થતો એમાં મને પછી આ વાતની આડસ લાગે છે કે આવી રીતે જે મને ત્યારે સાથે સાથે જે થઈ જાય છે, હું કહેતો હોઉં ત્યારે જ મને એ વાત થઈ જાય, જ્યારે ચાલુ હોય ત્યારે કહેતો ત્યારે મને એવું થઈ જાય. પછી કહેવાના લક્ષમાં પૂછ્યું, ઓલી વાત મેં આજે ચર્ચામાં નહોતી કરી ચર્ચા, તો હું હવે પછી કરીશ ચર્ચા, પણ આવી રીતે થાય છે મને પાછળથી ખ્યાલ ગયો. આમ ત્યારે પકડાય ત્યારે પણ કહેવાનો ખ્યાલ નથી આવતો કે એની ચર્ચા કરવી જોઈએ, એવી રીતે નથી કહેવાનું એમ. એટલે એ પછી એવી રીતે ગંભીર ભૂલ થાય છે. પછી ઘણી વાર મિતાબેન વખાણ કરે ને કંઈક, તો એ તો એ વાત ઘણી વાર સ્મરણમાં આવી જાય, ત્યારે ત્યારે જાણે એમ થાય કે અમે સાંભળ્યું છે પણ મને કંઈ ધ્યાન રાખજે એમ, એવું ખાલી વિચાર આવી જાય. પણ એ વાત પાછળથી ઘણી વાર સ્મરણમાં આવે છે ભાઈ, મીઠા સમય લાગે છે. એવી જ રીતે આપ ક્યારેક કંઈક કોઈની પાસે બોલ્યા હો કંઈક મારા માટે, અને આપે મને કંઈક અને એણે મને કીધું હોય માની લો, તો પછી એમાંય તો મને એમાં જાણે હું કંઈક યોગ્યતાવાળો છું એવું એક અહમ થતું હોય ને જાણે, એવું ભાઈ લાગે છે મને. કારણ કે એ વસ્તુ મને સ્મરણમાં આવે છે એની ઉપરથી મને એમ લાગે છે. એક વખત મિતાબેન એમ બોલ્યા હતા કે તારી તો પરિણામની પકડ સારી છે, તું કેમ કેમ આગળ નથી વધતો એમ, તો એ વાત પછી મને મારા પરિણામની પકડ સારી છે એ વાત મને ઘણી વખત પછી એ રીતે એનું બાંધ ચડે છે પછી એવી રીતે.
એમાં તો બે વાત હતી, પકડ સારી છે ને તું કેમ આગળ વધતો નથી.
હા ભાઈ, બે વાત હતી, બે વાત થઈ ગઈ ને. જી ભાઈ,
ઓલી વાત નો લીધી નો લીધી.
હા ભાઈ, એવી રીતે થાય છે મારે. આ જ બધા મારા પરિભ્રમણના કારણ છે, એવી રીતે ક્યારેય નથી લેવાનું આ બધા દોષમાં. પછી ખાલી મને પરિભ્રમણ વેદના કેમ નથી આવતી એનો ખાલી મૂંઝવણ અમુક વાર રહ્યા કરે, પણ આ બધામાં જ પરિભ્રમણ જોવાનું છે એવું, પરિભ્રમણના કારણે આ જ બધા છે એવી રીતે કોઈ વ્યવસ્થિત પ્રયાસ નથી થયો પછી ક્યારેય હમણાં ત્યાં સુધી. પછી દુઃખ જ્યારે ક્યારેક લાગે થોડું ઘણું, ત્યારે એક દુઃખ લાગે છે તો હું વહેલે મોડે પણ છૂટી જઈશ, કે એવી કંઈક અંદરમાં હૂંફ હોય ને સંતોષ કે જે કહેવાય, એવું પછી ખ્યાલ આવતું હતું આજે મને. હું બપોરે સત્સંગમાં છે પછી ઘરે ગયો ને પછી ત્યારે પછી સાંજે કિતકી સાથે હું, એટલે મને દવા લેવાની હતી ત્યારે હું જમવા બેઠેલો થોડું ખાવા માટે, દવા એન્ટીબાયોટિક લઉં છું. તો પછી ત્યારે કેતકી સત્સંગની વાત કરતી હતી પછી, તો હું ખાવા ખાતો હતો એ વાતમાં મારું ધ્યાન વધારે રહેતું હતું, મને ખ્યાલ આવતો હતો ત્યારે સત્સંગની વાત કરતી ત્યાં હું અંકુર ઉપરથી હા પાડતો એમાં રસ ન પડતો હોય જાણે, અને ખાવામાં મને રસ હોય એવી રીતે પછી ભૂલ થતી હતી. અને જ્યારે ખાવાના વિષયમાં ચૂકાય છે પછી, ઘણી વખત મને જ્યારે ક્યાંય ચાલતું હોય તો ખાવાની વખતે મારું લક્ષ ખાવામાં આવી જાય છે, ત્યારે મને આ ચિંતા નથી મુખ્ય રહેતી, એટલે એવી રીતે છૂટી જાય છે એક ખાવાનો રસ પછી આવી જાય છે. આટલી વસ્તુ ખ્યાલમાં આવી જાય છે.
તો ભાવનાની ખામીને લઈને અનેક પ્રકારના પરિણામો ફડાવડા થઈ જાય.
જી ભાઈ,
જે પાયાનો વિષય છે એ ભાવનાનો છે. આત્મકલ્યાણની ભાવના ખૂબ તીવ્ર હોવી જોઈએ. તો વગર પ્રયત્ને અમુક પરિણામ થતા જ નથી.
બરાબર,
ભાવનામાં ભાવનાના પરિણામ થયેલા કરે. મુખ્ય જે વાત છે એ તો આ જે ખૂટતી કડી છે એ મુખ્ય તો આ જ છે.
બરાબર, આ બધી પછી આ બધા દોષ પછી જે થોડો ઘણો જે ખેદ થતો હતો એમાંથી એવો કોઈ ખેદ એ નહોતો, પણ એક વસ્તુ પછી નક્કી કરેલી કે જેમાં ઘણી વાર કહો સુભાગભાઈ બધી વાત કરતા પરિણામની, તો આપણને ઘણી વખત મને એમ થાય કે આવું નથી કરતો, પણ પાછું ઇમ્પ્લિમેશનમાં કંઈ ન આવે. મેં તો જ્યારે આપના જ્ઞાનમાં યોજના છે કોઈ પણ જીવને કેમ આગળ વધવાની? તો મારે દુઃખ થાય ન થાય જે પરિસ્થિતિ હોય પણ એ આપને જણાવી જોઈએ, અને એ રીતે હવેથી કરવું છે.
એ તો છે ને કે આ વિષય જ ડોક્ટર ને દર્દી જેવો છે. દર્દી દર્દની જ વાત ન કરે તો ડોક્ટર શું દવા કરે? સીધી વાત છે. એમ તમે તમારા રોગની જ વાત ન કરો કે ભાઈ એમને આવા પરિણામ થાય છે, તો એનો ઉપાય પણ શું, કેવી રીતે થાય? ઉપાય તો થાય નહીં. સીધી વાત છે. એટલે એ તો પેટ ખોલીને વાત થાય એટલો જ ફાયદો છે. સીધી વાત તો એ છે. બાકી તો જ્યાં સુધી પૂર્ણતાનું લક્ષ ન થાય ત્યાં સુધી પર્યાય બુદ્ધિમાં તો થોડીક વિશેષતા થાય એટલે અહમ આવવાનું, થોડી વિશેષતા થાય એટલે અહમ આવવાનું. શું સ્વાધ્યાયને પરિણામ થશે તો એનું અહમ આવશે, ભક્તિના પરિણામ થશે તો એનું અહમ આવશે, સરળતાના પરિણામ થશે તો એનું અહમ આવશે, અરે નમ્રતાના પરિણામ થશે તો એનું અહમ આવશે. એ પર્યાય દ્રષ્ટિ અને પર્યાય બુદ્ધિ એ એટલી બધી ભયંકર વસ્તુ છે કે જરાક પર્યાયમાં ફેરફાર થાય એટલે એનો અહમ આવે, પર્યાયનો વિકાસ થાય એમાં એનો અહમ આવે, એટલે એ વિકાસ પાછો
ડાઉન
ડાઉન થાય.
બરાબર.
આગળ જ ન ચડી શકે.
બરાબર.
એક પૂર્ણતાનું લક્ષ્ય એવું છે કે એને અધૂરું 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 જ લાગ્યા કરે, હજી ઘણું બાકી ઘણું બાકી ઘણું બાકી, એટલે જેટલું આગળ વધે એ કાંઈ નથી, એ કાંઈ નથી આગળ વધે તો એ કાંઈ નથી જ આવ્યા કરે. શું એ તો પર્યાય બુદ્ધિવાળો બચી જ ન શકે એવી પરિસ્થિતિ ખરાબ છે પર્યાય બુદ્ધિમાં, એને બચવાનો કોઈ આરો વારો જ નથી.
પછી જ્યારે ખેદ થાય પછી જે જ્યારે એમ થાય છે ને ત્યારે ઓલો જે વાત કરી ને ત્યારે તે ટૂંકમાં એ ભાવ સાથે હોય છે, દેખાડો દેખાવાનો ભાવ. એ પછી એ ભાવથી એક ડિપ્રેશન જેવું આવે, એમ થાય કે ખેદ થાય છે અયથાર્થ થાય છે, એટલે એક વખત એ બહુ ડિસ્ટર્બ કરે છે એ વાત.
એ તો અહંભાવ આવ્યો એટલે અયથાર્થ થઈ ગયો.
હા ભાઈ,
થઈ ગયો. એટલા માટે ગમે તેમ કરીને પૂર્ણતાના લક્ષ સુધી પહોંચવું જોઈએ. કૃપાળુ દેવ એને દ્રઢ મુમુક્ષુતા કહે છે. દ્રઢ મુમુક્ષુતા હોય તો એને આ ગણતરી ન થાય. ગણતરી ગણતરી કર્યા જ કરે છે, મેં આ કર્યું, મેં આમ કર્યું, મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું. પર્યાયની મુખ્યતા પર્યાય બુદ્ધિ મારી છે.
જી મિતાબેન એક વાત કરેલી કે અનાધિકાળના મૂળિયા નાખેલા છે જેવા કહેવાના છે, બહુ ઊંડા છે, એટલે એ વાત ને મુખ્ય કરીને ડિપ્રેશન જે આવી જતું એને મેં કીધું એ તો ભલે ને એ દોષ પકડાનો તો એનો એને કાઢવાની મહેનત કરશું, પણ જે ઊંડા મૂળિયા નાખ્યા છે તો છે જ હકીકત, તો એ કાઢવા જ પડશે. એમ એવી રીતે પછી લીધું હતું.
ઠીક છે.
આવતીકાલે સત્સંગમાં ચર્ચા બધી કરીશ.
કરવી જોઈએ સત્સંગમાં ચર્ચા, ખાસ ચર્ચાનો સમય છે.
હા ભાઈ,
અને જેટલું એ જોવાનું થાય એટલું સ્વલક્ષ તરફ આવવાનું થાય છે, નહીં તો પરલક્ષી જ્ઞાન બધા કરે છે, પરલક્ષી સમજણ કરે છે, નકામું જાય છે. તો સ્વલક્ષ થવા માટેનો એક પ્રયોગ છે, આ પ્રેક્ટિસ છે.
પરિણામ એક પ્રકારના જોવામાં આવે છે કે જે કંઈ બી દોષનું નિવેદન કર્યું હોય એટલે પછી વાર એ વાત નોટિસમાં આવે છે કે એ દોષ ઢીલા પડી ગયા હોય નિવેદન કર્યા પછી, એટલે સાથે સાથે એ વાત એમ જાણે એ વાતનો સંતોષ પકડાતો હોય ને એવું લાગે છે અંદરમાં કે દોષ ઢીલા પડી જાય છે અંદરમાં, એક એ વાત નોટિસમાં આવે છે. અને બીજું એડવાઇસની વાત દેખાય છે કે બીજી સંતોષ એ રીતે પકડાયેલો છે અંદરમાં કે હવે આપ તો મળેલા છો એટલે મારે કંઈ હવે કંઈ વધારે ભાવ બાકી નથી, એ પ્રકારનો અંદરથી એમ આવે છે, એટલે આગળનો જે પ્રયાસ જોરથી ઉપાડવો જોઈએ એ નથી ઉપાડમાં આવતો. એટલે એ એક વાત દેખાય છે અંદર.
એ વાત તો ઘણી વાર આવી છે, ક્યાંય સંતોષ પકડવાનો નથી. મહામુનિઓ પણ પોતાની મુનિ દશાનો સંતોષ પકડતા નથી. આપણે તો ક્યાંય ને ક્યાંય જઈ
બરાબર
મુક્ષુતામાં એ જઈ, આપણું તો ઠેકાણો નથી. તો મોટા તો મહામુનિ છે એ પણ સંતોષ પકડતા નથી. એટલે એ તો એક ઘાસ મળવાની જેવી વાત છે કે ક્યાંય ભૂલે ચૂકે સંતોષ, સ્વપ્નમાં પણ સંતોષ નહીં આવવો જોઈએ.
બરાબર.
એ સંતોષ થયો કે ગણતરી થઈ કોઈ વાત નહીં, એ સંતોષનું બીજું સ્વરૂપ છે.
બરાબર.
સીધો સંતોષ થાય અને એક પોતાના પરિણામોને, સારા પરિણામોને, સારા ભાવોની ગણતરી થાય.
બરાબર.
એ સંતોષનું સ્વરૂપ છે.
બરાબર.
અને ત્યાં દર્શન મોતીવ્ર થાય છે.
જી.
જ્યાં જીવ પર્યાયમાં સંતોષ થાય એટલે પર્યાય બુદ્ધિ તીવ્ર થાય એમ કયો, કે દર્શન મોતીવ્ર થાય એમ કયો. એટલે દર્શન મોહનો અજગર દેખાવો જોઈએ. કેવો? સર્પને દર્શન મોહનો અજગર દેખાવો જોઈએ. ત્યાંથી તો દૂર હારા, બહુ દૂર રહેવું છે, બહુ દૂર રહેવું છે.
જી.
એટલે પ્રયોજન સિદ્ધિ તો એના ઉપર છે.
હાજી.
પણ આપણે 26 પરિણામો લીધા છે આત્મજાગૃતિના બીજા કે ત્રીજા અંકમાં મેન્શન કરેલા.
હાજી.
બીજા અંકમાં.
જી.
એમાં ક્યાં ક્યાં પરિણામ લાગુ પડે છે, ક્યાં ક્યાં પરિણામમાં આવી જવાય છે.
જી.
એ બરાબર ધ્યાનમાં લઈને
જીવે છે,
એના ઉપરનું વર્કઆઉટ થવું જોઈએ.
જી. જોઈ લઈશ ભાઈ શ્રી બધા.
બીજું બધું ઠીક છે જે થાય તે.
હાજી.
દર્શનમો ક્યાં તીવ્ર થાય છે એની વાત આપણે ધ્યાન બાર ન જ આવી જોઈએ.
હાજી.
પરિણામમાં સંતોષ થાય છે, દર્શનમો ઉગ્ર થવાનું કારણ છે, તો આપણે ઘણી વાર સ્વાધ્યાયમાં એ વિશે.
હાજી.
સમયસારમાં તો 154-155 ગાથામાં પુણ્ય પાપ અધિકારમાં દ્રવલિંગી મુનિનો દ્રષ્ટાંત આપીને અમૃતચંદ્રાચાર્યે એ કર્મના ઉદયના તીવ્ર મંદ અનુભવમાં, એટલે કષાયના તીવ્ર મંદ અનુભવમાં સંતુષ્ટ છે એ એક જ દોષ લીધો છે. ચારિત્ર મોહમાં તો એ નિરતિચાર પંચ મહાવ્રત 28 મૂળ ગુણ પાલન કરનાર દ્રવલિંગી છે. ભૂલ ક્યાં ખાય છે? જે થાય છે એનો સંતોષ, એનો અહમ. હું મુનિ, હું આટલું ચારિત્ર પાળું છું, આટલો ત્યાગ મેં કર્યો, આટલું હું કરું છું. કેમ કે તો ઘણું સાવધાન નથી કર્યો. દ્રવલિંગી હોય તો પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિમાં એની બહુ જ સાવધાની અને બહુ જ કાળજી હોય તો જ નિરતિ ચાર પાડી શકે. એટલે ઉપયોગ તો ખૂબ કાળજી ભરેલો હોય અને ઘણો મંદ કસાય થાય. નવમી ગ્રહે કે જાય ક્યારે? 31 સાગરના આયુષમાં દેવલોકની ઉપર, હોળ દેવ 16 સ્વર્ગની ઉપર જાય છે. પણ એ કસાયની મંદતામાં સંતુષ્ટપણો, સ્થૂળપણે કે સૂક્ષ્મપણે દર્શન મોને તીવ્ર કરે. ચારિત્ર એક કુર્સી ચારિત્ર મોહ મંદ થાય, બીજી કુર્સી દર્શન મોહ તીવ્ર થાય. છૂટવાનો વારો આવે, જીવ છૂટી ન શકે, મોક્ષ માર્ગમાં પ્રવેશ ન કરી શકે. ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી મોટામાં મોટી કોઈ વાત હોય તો આ પ્રકારની છે કે જીવ જે કાંઈ કરે છે ધર્મ સાધન, એમાં અહમ કરીને દર્શન મોને વધારે છે. એટલે દર્શન મો ધર્મના ક્ષેત્રમાં આવીને પાતળો પડવો જોઈએ, એના બદલે ગાઢ થાય. એ છૂટે કે દિવસે એવી પરિસ્થિતિ. પર્યાય બુદ્ધિમાં પર્યાયના અહમથી છૂટવાની કોઈ યોજના જ નથી આ પૂર્ણતાના લક્ષ સિવાય. બીજી કોઈ યોજના જ નથી. જ્યાં સુધી વેદના પૂર્વક લક્ષમાં ન આવે જીવ, લક્ષ બાંધે નહીં, ત્યાં સુધી એને એ પર્યાય બુદ્ધિ એવી હેરાન કરે, પાછલે બાણ્યાથી દાખલ થઈ જાય. એવું મોહનું સ્વરૂપ બહુ છેતરામણું, બહુ છેતરામણું.
આપનું અવલંબન લીધું તો ખરેખર મેં આપનું અવલંબન લીધું છે તો આપની આજ્ઞા તો મેં માનતા જ નથી, પૂર્ણતા લક્ષથી તો ખરેખર આપનું અવલંબન લીધું એમ કહી શકાય?
નથી લીધું.
તો અમે સંતુષ્ટ થઈ ગયા છે કે હવે એક સત્પુરુષના ચરણમાં આવ્યા અને 15 ભાઈ મોક્ષ મળી
જશે. ખોટો સંતોષ નહીં પકડવાનો,
એમાં પણ સંતોષ પકડાવવાનો નહીં.
પેલા
પર્યાય બુદ્ધિમાં તો બેસે છે, આમાં નથી બેસતો ભાઈ શ્રી, કે સત્પુરુષનું
એમાં તો શું છે, ઓળખાણ વગર ખરેખર તો આજ્ઞાકારિતામાં આવું જીવને આવવું મુશ્કેલ છે. ઓળખાણ વગર નથી આવી શકતો. કોક સંજ્ઞા એ તો આજે માને છે ને કાલ નહીં માને, આજે માને છે ને કાલે નહીં માને, એ પરિસ્થિતિ આવી જ જવાની છે. ગુરુદેવના ખૂબ પ્રશંસા કરનારા, ખૂબ ભક્તિ કરનારા ગુરુદેવના વિરોધમાં આવેલા અમે જીવો જોયા છે, એને ભક્તિ કરતા જોયા છે, ખૂબ પ્રશંસા કરતા જોયા છે અને વિરોધ કરતા જોયા છે. એ નહીં જીવ છે, કેમ કે એને પોતાને જ ભાન નથી રહેતું કે આપણે ક્યારે પલટો મારી દઈશું, એમાં એ થઈ જાય છે. મોક્ષ સંજ્ઞામાં તો ખબર જ પડે ને, મોક્ષ સંજ્ઞાવાળો તો બચે ક્યારે, એ પહેલેથી નિષ્કામતા આવી હોય ત્યારે, નહીં તો આત્મકલ્યાણની ભાવના વિના આવે નહીં. એક આત્મકલ્યાણ સિવાય મારું બીજું કાંઈ કે નથી, ભક્તિ કરું છું તો આત્મકલ્યાણનું હિસાબે જ છે, એમાં બીજી કોઈ વાત નથી, એમાં તો જ બચી શકે, નહીં તો ન બચી શકે. બાકી તો ભક્તિનો કાંઈ અર્થ નથી. સમોસરણમાં નથી, તીર્થંકર ભગવાનની ભક્તિ કરી, ઘણી ભક્તિ કરી છે, થોડી નથી કરી, ખૂબ ખૂબ ભક્તિ કરી છે, બહુ સંજ્ઞા કરી છે. સકામતા અંદર પડી હોય છે, સંસાર ભાવ પીડ્યો હોય છે, લક્ષ ન બદલ્યું હોય છે, સંસારનું લક્ષ તો ઊભું જ છે અનાદિનું, એ લક્ષ્ય જે કાંઈ થાય ત્યારે ફળે સંસાર. સકામતા હોય છે, ક્યાં છેવટે કોઈ પદાર્થ ન જોઈએ તો કોઈ એને પોતાને અહમભાવનું પણ સકામતા છે, અહમભાવની પણ સકામતા છે. કેમ કે જીવ મનુષ્ય છે તો જ્યાં જ્યાં એ ધર્મક્ષેત્રમાં જાય છે ત્યાં એ એકલો નથી હોતો, ત્યાં પણ એક અમુક ટોળું હોય છે, અમુક ગ્રુપ હોય છે, અમુક સંપ્રદાય હોય છે, અમુક સમાજ હોય છે, ધાર્મિક સમાજ જેને કહીએ, શું અને એમાં ને એમાં પોતાનું કાંઈ ને કાંઈ સ્થાન કલ્પે છે. શું કરે છે કે આ બધામાં મારું કંઈક આ સ્થાન છે, બસ એ સકામતા થઈ ગઈ, એ સકામતા થઈ ગઈ. જોવાનો કે મને લોકો કેવી રીતે કન્સિડર કરે છે, કરે છે કે નથી કરતા, અને કરે એટલે તો એ ખલાસ આવી જ ગયો એના સપાટામાં સકામતામાં. બીજા જીવો કન્સિડર કરે ત્યારે તો એ સપાટામાં આવી જ જાય, બચવાની જગ્યા જ નથી. ગુરુદેવ સંબોધન કરતા ખાસ કરીને અમારા બે ચાર પાંચ ભાઈઓ એવા હતા કે ગુરુદેવ ખાસ સંબોધન કરે, અમે ઉપસ્થિત હોય તો બીજા મુમુક્ષ સ્વામીને પૂછતા હતા કે તમને સંબોધન કરશે અમને કરે તો હારું, એમ કે ગુરુદેવના શ્રીમુખે તમારું નામ ચડ્યું છે અમારું નામ ચડે તો સારું, પણ એ શું છે સકામતા છે એ ન ખબર પડે. એને એમ છે કે આપણે તો ગુરુદેવની ભક્તિ અને બહુમાન માટે આ વાત કરીએ છીએ, પણ અંદર સકામતા છે એ બધી. કોઈ વખત એવું કહેલું કે ગુરુદેવ કંઈ ભાટચારણ નથી કે આપણા વખાણ કર્યા કરે, એ આપણી પ્રશંસા કરવા નથી બેઠા ત્યાં. ઠીક છે, કોઈ જીવની પ્રશંસા કરે તો એની યોગ્યતા ઠીક હોય કાં તો, અને કાં તો એ જીવે કેમ લેવું છતાંય કે મારી યોગ્યતા છે માટે મારું નામ લે છે એમ નહીં, મારે તો મારી જવાબદારી વધે છે, મારી યોગ્યતા મારે और वधारवी जोशे सो मारी योग्यतामां मारे बहु उपयोग राखवो पड़शे एम एने पोताने विशेष योग्यतामां आगळ वधवानो निमित्त थाय तो बराबर छे जराक अहंभाव आव्यो पी गयो पाछो સકામતા મલિનતા લાવે છે અને નિષ્કામતા નિર્મળતા લાવે છે એવો પરિણામનો સિદ્ધાંત છે. માન નો પકડાય, માન પકડાવવું મુશ્કેલ છે.
પછી પ્રકૃતિમાં એક અગંભીરતા અને મજાક ની પ્રકૃતિ હોય ને પછી એવું છે મારા
વધારે ગંભીરતા રાખવી, કાળજી રાખવી છે.
બીજું પછી હમણાં મનીષા આવી હતી ને, તો એની સાથે ઘણી ડ્રેસની ને એવી દુકાનમાં ગયા હોય ને પછી ડ્રેસની ને એની દુકાનમાં મનીષા સાથે ઘણી દુકાનમાં ગઈ હતી હું ખરીદી ને કરવી હતી ને, તો પછી બધી જગ્યાએ આમ એવું લાગતું હતું કે જોવામાં એક ભોગવવાનો ભાવ હોય ને પછી એ બધામાં લાગતો હતો. આપે આજ સવારે કીધું હતું ને કે સુખ માટે ફાફા મારે છે, પછી એવું લાગતું હતું આજે એ વાત કરીને આપે ત્યારે એવો ખ્યાલ જતો હતો કે આ સુખ માટે એવી રીતે ફાફા માર્યા હતા. પછી છેલ્લે દુકાનમાં ગયા ને ત્યારે એ ભાવ પકડાણો હતો કે ભોગવવાનો જે ભાવ છે ને ત્યારે એમ લાગતું હતું આમાં કેટલી આકુરતા છે કે આ ભોગવવું આ ભોગવવું એ, ત્યારે પછી એવું લાગતું હતું આમાં કેટલું ખરાબ ભાવ છે એમાં.
ઉદય તો પૂર્વ કર્મનું સારું હોય છે, આપણે ભાવના નહીં હોવાથી પરિણામ ગડબડ થઈ જાય છે. પરિણામ જે ઉદયને અનુસરીને બગડે છે, કેમ કે કામે લાગ્યા નથી, આપણું કામ કરતા નથી. આપણે કામ કરતો હોય તો બધે કામ કરે, જ્યાં જાય ત્યાં, બજારમાં જાય કે ઘરમાં હોય, ગમે ત્યાં જાય ને એવું.
પછી રસ્તા ઉપર નીકળીએ ને તો પિક્ચરના પોસ્ટર હોય ને પછી એની ઉપર નજર હોય જાય છે.
એ બધું સુખ બુદ્ધિનું જ કારણ છે, એમાં સુખ કલ્પેલું અભિપ્રાય હજી છોડ્યો નથી. ગુરુદેવને વૈરાગ આવતો હતો, મુંબઈ જાય, મુંબઈમાં શું બહુ મોટા મોટા પોસ્ટરો, બહુ એક જમાનો એવો હતો કે પહેલા તો લોકોને અમુક શરમ હતી, મર્યાદા હતી. હવે અત્યારે તો જે પિક્ચર લાઈન છે એ દિવસે દિવસે મર્યાદા છોડતા જાય છે, સામાજિક મર્યાદા પણ છોડે. એટલે મોટા મોટા હોર્ડિંગ્સ મોટા એવા રોડ ઉપર હોય કે સામેથી જ નજર જાય. ગુરુદેવને વૈરાગ આવે, એટલે પોતાના પ્રવચનમાં ક્યારેક જો યાદ કરે, જો આ ગામ તો જુઓ કે કેવું શહેર છે, કે અહીંયા લોકો રહે છે, અહીંયા કેવી રીતે આ લોકોના પરિણામ રહી શકે, કે એ જ પિક્ચર જોઈને મોહ થાય, એ જ બોર્ડ જોઈને પોસ્ટર જોઈને મોહ થાય ને ગુરુદેવનો વૈરાગ થાય. ચીજ તો એ નહીં છે, બહુ જ વૈરાગમાં આવતા અને થોડું ક્રિટિસાઇઝ બી કરતા અને વૈરાગના પરિણામ પણ આવતા. એટલે એવું છે, નિમિત્ત તો નિમિત્ત છે, પરિણામ તો ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે.
હશે. કાલે આપે વાત કરેલી ને ઓલા દર્શન મોહના પરિણામ, આત્મજાગૃતિના અંક માંથી આપે કીધું ને ઓલા દર્શન મોહના અમુક પરિણામ જેટલા પકડાય એટલા લખીને લાવ્યો છું. બધા બોલી જાવ એક પછી એક.
ના ના, એમાં તો તમારે તો જ્યાં સુધી શું છે કે પોતાને જે પરિણામો વિશેષપણે
જી
તકલીફરૂપ થતા હોય એનું જ વિચારવાનું રહે છે. પોતાને ક્યાં લાગ વિશેષપણે લાગવું પડે છે એટલું દરેકને પરિણામોની ચર્ચાને અનુસંધાનમાં હતી ને વાત તો.
હા જી,
એટલે શું છે પોતાને જે પરિણામો એમાંથી ક્યાં ક્યાં અવરોધરૂપ થાય છે
જી
એ આપણે ટેલી પોતાના પરિણમન સાથે ટેલી કરી અને એનો ઉપાય વિચારવાનો રહે. એના ઉપાય માટે કોઈ પ્રશ્ન હોય તો આપણે એનું સોલ્યુશન વિચારીએ.
ભવિષ્યમાં જે પરિણામ લખેલા છે એની અંદર 33 કે 34 અલગ અલગ પ્રકારના લખેલા છે આપે. એના અમુક કુદેવ કુશાસ્ત્ર ને એના 2-3 મુદ્દા છોડીને બાકી બધા પરિણામમાં દેખાય છે, બધા લાગુ પડતા હોય એવું લાગે છે. એક યા બીજા પ્રકાર
મોક્ષ પ્રયોજનમાં છે.
એટલે એમાં લગભગ બધા એક યા બીજા પ્રસંગમાં જુદી જુદી રીતે પકડમાં આવે છે કે આ પ્રકારના પરિણામ ચાલે છે અંદરમાં.
બરાબર.
લમાભાઈ લોકસંઘના એમાં એવી રીતે દેખાય છે ભાઈ છે કે બહાર ક્યાંય બી જવાનું હોય તો ત્યારે નવા કપડાં પહેરીને જવું એવા એક પ્રકારના પરિણામ ચાલતા હોય છે. ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે કોઈના ઘરે મળવા જવાનું હોય કે બીજે બજારમાં જવાનું હોય તો એક જે નોર્મલ આપણે ઘરે પહેરતા હોય એની બદલે પેન્ટ શર્ટ પહેરીને જઈએ, હોટેલમાં જવાનું હોય તો એમ કે પેન્ટ શર્ટ પહેરીને જઈએ, એવા પ્રકારના જતી વખતે એવા પ્રકારના પરિણામ ચાલે. એટલે ચેન્જ કરીને જવાનું બને છે, એટલે કપડાં ચેન્જ કરીને જવાનું બને છે. એટલે એમાં અભિપ્રાય એવો હોય છે કે ભાઈ આ બરાબર નહીં લાગે, સારું નહીં લાગે આ. અને એમાં એટલે એ એક બહાર જવાના પ્રસંગમાં આવી રીતે કપડાં ચેન્જ કરીને જવાના પરિણામ એમાં લોકસંઘના વધારે દેખાય છે એની અંદર, કે આપણો દેખાવો બરાબર નહીં લાગે.
બરાબર.
એમાં બી ખાસ કોઈની ઓફિસમાં જવાનું હોય કે જ્યાં કોઈની ઓફિસમાં જવાનું હોય અને જ્યાં છોકરીઓ હોય સ્ટાફમાં એમ્પ્લોય તરીકે તો એમાં ખાસ કપડાં ઉપર નજર જાય એ વખતે. અને ઘરેથી નીકળીએ ત્યારે બી એટલે આખા દિવસ અમે ગમે ત્યારે ઘરેથી બહાર નીકળું એટલે માથું બાથું ઓળીને કપડાં વપડા વ્યવસ્થિત અરીસામાં જોઈને નીકળવાનું બને છે. એટલે બરાબર છે કે નહીં એટલે એમાં લોકસંજ્ઞાની પાછળ દેખાય છે. પછી પોતાપણું અને એની સાથે રહેલી અધિકાર બુદ્ધિ, પોતાપણું અને અધિકાર બુદ્ધિ ખાસ કરીને પૂજા અને ચારુમાં બંનેમાં અધિકારપણું દેખાય છે. અને જે પ્રકારનો મારો નેચર અને પ્રકૃતિ છે અથવા પહેલાં જે હતી મારી પ્રકૃતિ એની હિસાબે મારો ડર જે પૂજા ઉપર છે એ હજી દેખાય છે કે હજી મારાથી ડરે છે એમ. એટલે ફક્ત એ ખાલી મારી પ્રકૃતિને કારણે કે હું ગુસ્સે થાઉં કે આંખ કાઢું એટલે એક બાજુ બેસી જાય એટલે એની અસર આજ સુધી એની ઉપર છે. એટલે એ અધિકાર ભણવાનો ઓલામાંથી દેખાય છે આવે છે બધું. અને એવી રીતે વર્તમાનમાં બી કોઈ એવા પ્રસંગ બન્યા હોય અથવા બનતા હોય તો આપણે જરા કડકાઈથી વાત કરીએ તો એમાં ટોન બરાબર ન હોય મારો. એટલે ખરેખર જ અધિકાર પણ આપણે જમાવા જતા હોય છે એ પ્રકારના પરિણામ દેખાય છે એની અંદર. શું ભાઈજી એની અંદર એક રાગાધીમાં કરતા બુદ્ધિ લખેલું છે પણ એ રાગાધીમાં કરતું તો બુદ્ધિ કેવી રીતે છે એ પકડવા નથી આવતી.
હું કરું છું, મેં કર્યો રાગ, હું કરું છું, મને થયો, મારામાં થયો,
બરાબર આવે છે કે મને થયા આવા પરિણામ.
કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ
જી
કરતા એ એક કારક છે, બાકીના બધા કારકો સાથે હોય છે. એટલે મારામાં થયો, મેં કર્યો, મારાથી થયો, મારામાં થયો,
બરાબર
બધું કરતા બુદ્ધિમાં જાય છે.
એ તો ભાઈ એ તો ચાલે છે એમ. એ કાંઈ એટલે સાવ સામાન્ય વાત થઈ ગઈ એવું લાગે છે અંદરમાં.
એટલે એવો અનુભવ રહીએ, કરતા બુદ્ધિમાં એવો અનુભવ રહીએ જે મીઠા અનુભવ છે. કેમ કે જ્ઞાન તો જ્ઞાન છે, જ્ઞાન કઈ રાગ કરી શકતું નથી, જ્ઞાન જાણવા સિવાય કઈ કરી શકતું નથી.
બરાબર.
છતાંય તે ભ્રાંતિથી મારામાં થયો, આત્મામાં થયો, જ્ઞાનમાં થયો એટલે આત્મામાં થયો એવો અનુભવ થાય છે. વિકર્તા બુદ્ધિ. એ તો એક કારક છે, ત્યાં છે છે કારક હોય એમ જ છે. શું છે કે કોઈ કોઈ પરિણામો તીવ્ર હોય તો એનો ખાસ પકડાય, મંદવાળા પકડાય નહીં. જેમ કે રાગદીમાં કરતા બુદ્ધિ નહોતી પકડાતી એમ. અને આમ તો શું છે કે અનુભવમાં કર્તૃત્વ પકડાય તો કર્તૃત્વ છૂટી જ જાય એમ છે. મિથ્યાત્વ પકડાય એટલે મિથ્યાત્વ છૂટી જાય. કેમ કે ભૂલ છે, ભૂલ પકડાય એટલે ભૂલ કેવી રીતે રહીએ? ભૂલ તો છૂટી જ જાય ને. પાંચ ને બે સાત થાય, પણ પાંચ ને બે આઠ ગણતા હોય ખબર પડે કે આ તો આપણે આઠ ગણીએ છીએ, છે થાય છે હાથ, પછી ભૂલ ક્યાંથી રહીએ એમ છે. હા, એ તો છે. પેલા અભિપ્રાયમાં ફેરફાર થવો જોઈએ. એટલે મોટાભાગે તો બુદ્ધિ બુદ્ધિ શબ્દ વાપર્યો છે આમાં, અભિપ્રાય દર્શાવવા માટે. સુખ બુદ્ધિ, કરતા બુદ્ધિ, આત્મબુદ્ધિ, પરમાત્મ બુદ્ધિ, ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એવા શબ્દ એ બધા અભિપ્રાય સૂચક છે. બુદ્ધિ શબ્દ બધા અભિપ્રાય સૂચક છે.
બોલો. એમાં એક બીજો એક પ્રકાર લખેલો રાગાદીમાં સુખ બુદ્ધિ, એમાં ભાઈ છે એક પ્રકાર એવો એવી રીતે દેખાય છે કે પંચેન્દ્રિયના વિષયના જે ભોગવવાના પરિણામ ચાલે છે એમાં આકુલતા હોવા છતાં એમાં સુખ લાગે છે અને એમાં શાંતિ પણ લાગે છે. એ પ્રકારે શાંતિ એવા પ્રકારે લાગે છે કે ભૂખ લાગી હોય એટલે આકુલતા ત્યારે દેખાતી હોય છે અંદરમાં પરિણામમાં કે મને ભૂખ લાગી, પછી જમવાનું પૂરું થાય ત્યારે એ આકુલતા મોડી પડે એટલે એમાં એક સાતાનો અનુભવ થાય છે એની અંદર. એટલે એ એક એ અનુભવની ભૂલ રૂપે બહુ સ્પષ્ટપણે પકડાય છે કે આ અનુભવની ભૂલ ચાલે છે અંદરમાં. એમાં પછી બારીકાઈથી જ્યારે જોવાનો પ્રયાસ કરું છું ત્યારે એમ લાગે છે ના ખરેખર આકુલતા છે. એટલે ઓલી જે તીવ્ર આકુલતા હતી એમાંથી મંદ થઈ છે, બાકી આકુલતાનો અભાવ નથી થયો. એટલે આ પ્રકારે એમાં સુખ બુદ્ધિ દેખાય છે. એટલે એમ હમણાં બે ત્રણ દિવસથી જમવાના પરિણામ હું ચેક કરું છું ત્યારે આ ખાસ એક નોટિસમાં આવે છે વાત કે આજે મને સાતા અનુભવાય છે જમી લીધા પછી, આ એક બહુ જે અનુભવની ભૂલ છે એ અભિપ્રાય સૂચક છે અને પરિણતિ એની બનેલી છે અંદરમાં. એટલે બીજા બધા ઉપાય જે જોવાના કંઈ કરવામાં આવે છે એ સફળ નથી થતા, કારણ કે અનુભવ ઊંધો બોલે છે મારો, અનુભવ હું ખોટો કરી લઉં છું એ વખતે. એટલે એ પ્રકાર દેખાય છે. પછી ઇષ્ટનિષ્ઠપણું બી એવી રીતે લાગે છે કે કોઈ દુકાનમાં ખરીદી કરવા ગયા હોઈએ તો ત્યાં દુકાનમાં જે આઈટમ હોય તેમાં સારી આ ખરાબ એવી રીતે સિલેક્શન કરતી વખતે સારા ખરાબપણું તરત જ થઈ આવે છે અંદરમાં, આ બરાબર છે આ બરાબર નથી. ખાસ કરીને બજારમાં જઈએ ત્યારે આ પરિણામ દેખાય છે ખરીદી કરવામાં.
ક્વોલિટી ચડઉતર હોય એ તો ક્વોલિટીનું જ્ઞાન થવું જોઈએ, પણ મને આ ગમે છે એમાં ઇષ્ટ પણ ઓછી એવી રીતે. હા, એ તો ક્વોલિટી ફેર તો ખ્યાલમાં આવે જ ને. એનો વાંધો નથી, પણ મને ગમે છે એમાં અને એમાં વિચિત્રતા શું છે, જેમ કે રંગ છે તો બધાને વાળનો રંગ કાળો ગમે છે અને ચામડીનો રંગ કાળો ગમતો નથી. કાળો રંગ તો કાળો રંગ છે, પણ ઇષ્ટનિષ્ઠ બુદ્ધિમાં મિથ્યા બુદ્ધિ હોવાથી આવી કલ્પનાઓ થાય છે. રંગ તો રંગ છે, એ જ કાળો રંગ છે. વાળને કાળો ગમે છે ને ચામડીનો કાળો નથી ગમતો. ધોળો રંગ તો ધોળો રંગ છે, પણ વાળને વાળનો ધોળો રંગ નથી ગમતો. એટલે કલ્પનામાં એમ જ થાય. તો
બીજું એ ઈષ્ટ અનિષ્ટ પણ એવી રીતે લાગે છે કે રસ્તામાં જતા હોય ને કોઈ છોકરીએ સારો ડ્રેસ પહેર્યો હોય તો આ ડ્રેસ સારો લાગે છે એવું દેખાય, આવે ગમતો એવું લાગે ને આ ડ્રેસ બરાબર છે, એ પ્રકારે ઈષ્ટપણાના પરિણામ દેખાય છે અંદરમાં.
ચર્ચા હિન્દી મળે, જરા હિન્દીમાં બોલાય તો સારો, હું હિન્દી જવાબ હિન્દીમાં આપીશ.
હાજી,
હિન્દી ભાષી છે, સમજતા નથી, નવા નવા આવ્યા છે ને સમજતા નથી.
ભાઈ ગુજરાતીમાં હું બોલું ચાલશે?
ચાલશે. હા ઠીક છે.
એવી રીતે ભાઈ છે, ઈષ્ટ પણ એમાં દેખાય છે એવી રીતે. એટલે રસ્તામાં કોઈ છોકરીએ સારો ડ્રેસ પહેરીને નીકળી હોય તો એ દેખાય છે એની અંદર પરિણામમાં કે આ ડ્રેસ સારો લાગે છે. જે ભાઈ છે, દોષનો પક્ષપાત અંદરમાં કેવી રીતે થાય છે, એક ઈચ્છે એની અંદર એ મુદ્દો દોષનો પક્ષપાત થવો.
હા છે,
એટલે એની અંદર દોષનો બચાવ પણ થઈ જાય છે મારાથી. અને ક્યારેક ચારુંય પ્રમાણે મારો દોષ કોઈ બતાવતી હોય તો એ વખતે અણગમાના પરિણામ થાય છે અંદરમાં.
અપના દોષ કા પક્ષપાત હોતા હૈ, વાઇફ કોઈ દોષ બતાતી હૈ તો અણગમા હોતા હૈ, અચ્છા નહીં લગતા.
એટલે એમાં અને એ વખતે અંદરમાં એવો ભાવ પોષાય છે કે મને ખબર છે એમ, એ જ્યારે કંઈ બી મને બતાવતી હોય દોષ બતાવતી હોય ત્યારે અંદરમાં એવો ભાવ પોષાય જાય એ વખતે, હા મને ખબર છે એમ. એટલે અંદરથી નિષેધ આવતો હોય એ વાત બતાવે છે એ વાતનો, એટલે અથવા મને ખબર પડે છે એવું અંદરમાં પોષાય છે. પછી વૈશ્વિક દોષનો પક્ષપાત અથવા દોષનું અવલંબન એવી રીતે આવે છે અભિપ્રાયમાં કે આગળ વધેલા મુમુક્ષુના દોષ દેખાય તો ત્યારે એમ બને કે ભાઈ આ તો એમને પણ થાય છે તો આપણને થાય તો બહુ સ્વાભાવિક છે, એમ કરીને એ દોષનો અંદરમાં અવલંબન આવી જાય છે કે આ થાય આપણને તો બહુ સ્વાભાવિક છે. એ દોષનો જે અંદરથી નિષેધ આવવો જોઈએ એ ન આવતો હોય અંદરમાં એ વખતે, એટલે એ પ્રકારે દોષનું પોષણ થાય અંદરમાં. પછી બીજું દોષ દ્રષ્ટિ અને પરલક્ષ એમાં એવી રીતે દેખાય છે કે બીજા મુમુક્ષુના દોષે દેખાય છે અને એમાં ખાસ કરીને ચારુના દોષે દેખાય છે, ઘરમાં સાથે રહેતા હોય એટલે ઘણા પ્રસંગમાં દેખાય છે એવું કે આનો દોષ છે. અને પછી એક જે સત્સંગમાં બેઠા હોઈએ બપોરના સત્સંગમાં ત્યારે મીતાબેન અને વંદાબેન વચ્ચે સરખામણીના પરિણામ ચાલતા હોય અંદરમાં, અને એમાં એવી રીતે ભાઈ આવે છે કે ભાઈ મીતાબેનની શાર્પનેસ વધારે છે એવું લાગે છે અંદરમાં. અને એમાં દીદીના પણ દોષ દેખાય છે મને ઘણી વખત, દીદીના દોષ પણ દેખાય છે એમાં મને ઘણી વાર. અને ઘણી વાત એમની એ જે કરતા હોય ત્યારે એ વાત મગજમાં નથી બેસતી અથવા એ બરાબર નથી એવું લાગે અંદરમાં. એટલે એક વાઈશી અંદરમાં એ તપાસ કરી છે કે ભાઈ એમના માટે કોઈ શલ્ય તો નથી રહી ગયું અંદરમાં કોઈ પણ પ્રકારે, કોઈ પૂર્વગ્રહ તો નથી કામ કરતો, એ એક તપાસેલું અંદરમાં. એવું તપાસ્યા પછી એવું લાગ્યું કે એવું કંઈ પૂર્વગ્રહ હોય એવું લાગતું નથી મને, કારણ કે પછી જ્યારે અમુક બીજી વાત આવે છે ત્યારે એનો નિષેધ પણ નથી આવતો, એ બરાબર લાગે છે અથવા એના જે ગુણ હોય છે એ બરાબર દેખાય છે કે નહીં આ વાત બરાબર છે એમ. જીવાશી દોષ દ્રષ્ટિમાં એવી રીતે થાય છે કે જયારે સોનગઢ જઈએ છીએ ત્યારે ત્યાંના જે મુમુક્ષુ રહેતા હોય એના દોષ દેખાય છે મને, કે ભાઈ આ લોકો આમ કરે છે, આ લોકો આમ કરે છે, એના દોષ દેખાય. દાખલા તરીકે હમણાં અમે લોકો સોનગઢ ગયા હતા ત્યારે અમુક મુમુક્ષુઓને જોયા તો ટેપમાં મૂળા આવતા હતા, તો નજર જે ગઈ હતી ત્યાં તેમ થયું કે ભાઈ આ ટેપમાં મૂળા આવે છે આ લોકો. એટલે એમાં એવી રીતે ભાવ પોષાય છે કે ભાઈ હું જે કરું છું એ બરાબર કરું છું, અને એ લોકો કરતા હું કઈક સારો છું એમ અંદરમાં ભાવ પોષાય અંદરમાં એ લોકોના દોષ જોઈને. એવી રીતે સરખામણી થાય એની ને મારી વચ્ચે. પછી પછી સ્વચ્છંદના પરિણામ એવી રીતે ચાલે છે. એટલે આ જે સ્વચ્છંદના છે એ મેં પ્રયોજન સિદ્ધિ કાઢીને જોયું હતું આજે કે સ્વચ્છંદના પરિણામ કેવા પ્રકારે ચાલે છે અંદરમાં. તો અમુક જે લાયગા એ મેં લખેલા છે મારામાં સત્પુરુષ
સુખી થવું છે કે દુઃખી થવું છે, આ બધા પરિણામો ની પાછળ મહાદુઃખ ના દરિયા ઉભા છે. દુઃખમાં ધકેલાઈ જશો, દુઃખની ખીણમાં પત્તો નથી લાગતો કોઈનો. મનુષ્યાયુ પૂરું થાય છે અને કોઈનું સરનામું મળતું નથી, એવી પરિભ્રમણ ને મોટું સાયક્લોન ચાલે છે એમાં, ખોવાઈ જાય છે. ખૂબ ગંભીરતાથી ઊંડું મંથન ચાલીને કોઈ પણ રીતે ભાવના વધવી જોઈએ. ભાવનાની ખામીમાં આ બધા પરિણામો આક્રમણ કરે છે એમ સમજવાનું, ન ઈચ્છતા હોવા છતાં પણ આક્રમણ કરે છે અને આત્મા એની નીચે દબાયેલો પીડે છે. એનું કાંઈ ચાલતું નથી, અનંત શક્તિ સંપન્ન હોવા છતાં કાંઈ ચાલતું નથી, દર્શનમાં એને ગળી ગયો છે. નહીં આત્માની શક્તિ કાંઈ ઓછી નથી અંદરમાં, પણ દર્શનમાંથી દબાઈ જાય છે. આ બધા પરિણામો આત્માને પોતાને દબાવે છે અને દુઃખી કરે છે. વર્તમાનમાં એટલું દુઃખ નથી એટલે સહન કરી શકો છો, પણ આગળ ઉપર ન સહન થાય. સહન શું થાય? સહન ન થાય તો નહીં, સાંભળી ન હકાય, દેખી ન હકાય, અનુભવી તો કેવી રીતે શકાશે એનો વિચાર કરવો જોઈએ, એનું ઊંડું મંથન ચાલુ. આ તો લેશો તો સ્વાધ્યાય તો નહીં ચાલે, કેમકે આ પ્રશ્ન પણ હા લેંગે તો સ્વાધ્યાય તો નહીં ચાલે. આધા ઘંટા તો ઈચ્છી જ ચર્ચા મિત નહીં બનુ ક્યાં કરને કાંઈ, કેમકે પ્રશ્ન આમાં એક સવારે આવ્યો હતો એટલે આવ્યો હતો ડાયરીમાંથી કે મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધવાના ભાવ